તારીખ 4/2/1999 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 532 અને 535 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર
832 આપના લખેલા પત્રો પહોંચ્યા છે, જેનો પરમાર્થ હેતુએ પ્રસંગ હોય તે થોડી એક વિગત જો આજીવિકા આદિ પ્રસંગ વિશે લખે કે જણાવે તો તેથી ત્રાસ આવી જાય છે. શું કહે છે કે જેનો પ્રસંગ એટલે ઉદય, પરમાર્થ હેતુએ એટલે આત્મકલ્યાણના હેતુથી, ધાર્મિક હેતુથી હોય, એ પોતાના આજીવિકા આદિ પ્રસંગ વિશે એટલે પોતાની પ્રતિકૂળતા અનુકૂળતા વિશે કંઈ લખે કે જણાવે તો તેથી ત્રાસ લાગે છે. એમ થવાનું શું કારણ છે? એ જીવ સંયોગમાં સુખ બુદ્ધિને લઈને કેમ આવી રીતે લખે છે કે જણાવે છે? આ જીવને કેમ સંયોગમાં આવી સુખ બુદ્ધિ છે? કેમ કે અમારો પ્રસંગ, અમારી સાથેનો સંબંધ તો આત્મકલ્યાણ માટે છે ને એમાં તો સુખ બુદ્ધિનો નાશ કરવાની વાત છે. તો બીજા સામાન્ય સંસારી જીવોની જેમ કેમ આમ થાય છે અને કેમ આવા પરિણામ થાય છે? પોતાને ત્રાસ લાગે છે, એવી વાત સાંભળવી એ ત્રાસ લાગે છે. પણ આ કવિતા મહાત્માના ચિત્તને પણ ઠેકાણે રહેવા દે તેવો નથી એમ વિચારી મેં તમારા પત્રો વાંચ્યા છે. એટલે કે આ કાળ એવો હીણો કાળ છે કે ઘણા ચિત્ર વિચિત્ર પ્રકારના ઉદયો આવે છે. એમાં જ્ઞાની હોય તો પણ કોક વાર એને પરિણામ ખેંચાઈ જાય એવા ઉદયો આવે છે. એમ વિચારીને મેં તમારા પત્રો વાંચ્યા છે. તમને તમે જે આજીવિકા માટે લખો છો, તમારી પ્રતિકૂળતા માટે જણાવો છો, આ કાળ જ એવો છે. એમ તો એમને કહેવાનો આશય એવો છે કે તમારા જેવા આત્મકલ્યાણને ઈચ્છતા એવા આત્માર્થી જીવને સરળતા એ કરીને આત્મસાધન થાય એવો આ કાળ નથી. આત્મસાધન કરતા કરતા પણ તમારા પરિણામ સંયોગ બાજુ ખેંચાઈ જાય એવા ઉદય આવે છે તમને. પણ એવા પ્રકારના એવા પ્રસંગો બનતા હોય છે. જગતમાં જીવોની અસરળતા અને કસાય અત્યારના કાળમાં જે છે એ ઘણા વિષમ પ્રકારના છે, ઘણા વિષમ પ્રકારના છે. કોઈ પત્રોમાં કોઈ વાત લખી હશે, આપના ત્રણેય પત્રો પહોંચ્યા છે, ત્રણ પત્રોનો એક જેવા પુષ્કળ છે એમાં એટલે કેટલીક વાતો લખી હશે કોઈ કોઈ પ્રસંગે. એ બધી વાતોથી ત્રાસ પોતાને આવે છે કે આમાં ક્યાં ઉપયોગ લગાવો, ઉપયોગ લગાવો એ ત્રાસ લાગે છે. અને પ્રસંગો જોતા એમને લખાણો જોતા એમ લાગે છે કે બહુ ખરાબ કાળ છે, ઘણો કાળ ખરાબ છે. તેમાં વેપારની ગોઠવણ વિશેમાં જે આપે લખ્યું છે તે હાલ કરવા યોગ્ય નથી, એમાં એમનો અભિપ્રાય આપી દીધો. તમારો ઉદય અનુકૂળ નથી, હમણાં કોઈ નવું સાહસ તમારે ન કરવું. જ્યારે પાપનો ઉદય ચાલતો હોય ત્યારે વેપારની અંદર થોડી શાંતિ રાખવી, વેપાર ઘટાડી રાખવો જોઈએ, વધારવાનો જોઈએ, નવું સાહસ ન કરવું જોઈએ. બાકી તે પ્રસંગમાં તમે જે કાંઈ જણાવ્યું છે તે કે તેથી વધારે તમારી વતી કાંઈ કરવું હોય તો તેથી હરકત નથી, કેમ કે તમારા પ્રત્યે અન્ય ભાવ નથી. એટલે એમ લખે છે કે કાંઈ એમણે કોઈ વાત કરી હશે કે તમે કંઈક આવું કરો અમારા વતી, તો કે તમારે એને અમારે કોઈ મારા તમારાપણું નથી, અન્ય ભાવ નથી એટલે પારકાપણું નથી, તો એવું કંઈ કરવામાં અમને હરકત નથી, જરૂર અમે તમારા માટે પણ કંઈક પરિશ્રમ કરીએ, એમ પોતાનો આત્મીયતાનો ભાવ વ્યક્ત કર્યો છે. કેમ કે સુભાષભાઈને ઘણો પ્રેમ હતો, એમ એમને પણ સુભાષભાઈ પ્રત્યે ઘણો જ પ્રેમ હતો. આશોવદ માસમાં બે પોસ્ટકાર્ડ દેખાશે, એમાં લખ્યું કે તમારા લખેલા ત્રણે પત્રોના ઉત્તરનું એક પત્તું આજે લખ્યું છે, ઉપરનું પોસ્ટકાર્ડ જે બહુ સંક્ષેપમાં લખ્યું હોવાથી તેનો ઉત્તર વખતે ન સમજી શકાય, તેથી ફરીને આ પત્તું લખ્યું છે. તમારું ચીંધેલું કામ આત્મભાવ ત્યાગ કર્યા વિના ગમે તે કરવાનું હોય તો કરવામાં અમને વિષમતા નથી. એટલે અમારી સાધના છોડીને કોઈ કામ અમે કરવા માંગતા નથી. આત્મભાવ છોડ્યા વિના એટલે અમારી સાધના છોડ્યા વિના ગમે તે કામ કરવાનું હોય તમારા વતી તો કરવામાં અમને કાંઈ હરકત નથી. પણ અમારું ચિત્ત હાલ તમે જે કામ લખો છો તે કરવામાં ફળ નથી એમ જાણીને તમારે તે વિચાર હમણાં ઉપશમાવો એમ કહે છે. અમારું ચિત્ત એટલે અમારો જ્ઞાન એમ કહે છે કે તમે કોઈ કામ વેપારનું કરવા માગો છો એમાં ફળ નથી તમને, એટલે અનુકૂળતા નહીં આવે એમ જાણીને હમણાં એ વાત તમારે માંડી વાળવી, એ વિચાર હમણાં માંડી વાળવો, હમણાં કંઈ કરવા જેવું તમારે નથી. આગળ શું થાય છે તે ધીરજથી સાક્ષીવત જોવું શ્રેયરૂપ છે, અને એ વેપાર નહીં કરતા શું થાય છે જે કાંઈ પરિસ્થિતિ થાય એના તમે સાક્ષી રહો, સ્વામી નહીં થાવ, ધણી નહીં થાવ. જે કાંઈ જીવને વિરાધનાના પરિણામ છે એ પરમા પોતાપણાના છે. સંયોગમાં પોતાપણું એ જીવને સાધનામાં બાધક છે, આત્મસાધનામાં બાધક છે. જે જીવ આત્મકલ્યાણ કરવા ચાહતો હોય એને પરમા પોતાપણાના પ્રયત્નો, પોતાપણાના પરિણામોને મટાડવાનો સતત પ્રયત્ન રાખવો જોઈએ. જો ઈમાનદારીથી પ્રયત્ન કરે તો એ પ્રયત્ન સફળ થયા વિના રહે નહીં. એવો નિયમ છે, એવું વસ્તુનું સ્વરૂપ છે. નિયમ છે એટલે વસ્તુનું સ્વરૂપ જ એવું છે. એટલે જેને આત્મકલ્યાણ કરવું હોય એને જાગૃતિ રાખીને સાવધાનીથી આ પ્રયત્નમાં રહેવું, પોતાપણું મૂકવાના પ્રયત્નમાં રહેવું. મૂકવાનો પ્રયત્ન હશે તો પોતાપણું પાતળું પડશે. આમ તો પોતાપણું પાતળું પડે છે મુમુક્ષુની ભૂમિકામાં, પણ મૂકવાનો પ્રયત્ન હોય એને, નહીતર બીજી રીતે પાતળું નથી પડતો. મારાપણું મટાડવું શરીરમાં, કુટુંબમાં, લાભ નુકસાનના પ્રસંગો ઉદયો ઊભા થાય ત્યારે બધે જ પોતાપણું મૂકવાનો પ્રયત્ન કરવો તો પોતાપણું પાતળું પડશે. પોતાપણું પાતળું પડે તો નિર્મળતા આવશે અને મુમુક્ષુતા વૃદ્ધિગત થશે. મુમુક્ષુતા વૃદ્ધિગત થતી 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 ચરમસીમાએ છેલ્લી હદે પહોંચતા જ્ઞાન દશા ઉત્પન્ન થશે. એ રીતે જ્ઞાન દશા ઉત્પન્ન થવાનો અવકાશ પ્રાપ્ત થાય છે. પ્રેક્ટિકલ સાઈડ તો એવું છે કે જુદી જુદી ભૂમિકામાં એનો જુદો જુદો પ્રકાર છે. શરૂઆતની ભૂમિકામાં પોતાપણું થાય ત્યાં પરિભ્રમણને જોવું, જ્યાં જ્યાં પોતાપણું થાય ત્યાં જ્ઞાનીનું અવલંબન લેવું, એમને નથી થતું મને કેમ થાય. એ પણ ગ્રસ્ત જ હોય છે, એથી આગળ જવું હોય તો જે કાંઈ સંયોગમાં ફેરફાર થયો એમાં મારા આત્માને શું થયો, મને હું લાભ નુકસાન થયો, તપાસે તપાસે તો ખબર પડે કે અંદર તો કાંઈ થતું જ નથી. સોનું ચોરાઈ ગયું, પૈસા ચોરાઈ ગયા, કેવી રીતે પ્રયોગ કરાય છે. આપણે બહુ જ કિંમતી વસ્તુ ઘરે લઈ આવ્યા, સારી એવી કિંમત ખર્ચીને, અને હજી એનો કાંઈ ઉપયોગ થાય એ પહેલાં જ ઉપડી ગઈ, છોડાઈ ગઈ. પાડોશીને ટાઈમ થયો હોય તો કાંઈ ન થાય ને, તો મને કેમ થયું, તારા આત્મામાંથી શું જોઈ ગયો. હવે ચીજ ગઈ એ તો ચીજની ગઈ છે, તારામાંથી કાંઈ ગયું હોય તો જો. એવી જ રીતે કોઈ ચીજનો સંયોગ થાય અને લોકો એને એમ કે વાહ બહુ લાભ છે, આને ઘણો લાભ થઈ ગયો, ત્યારે તપાસો તારા આત્મામાં શું આવ્યું. કોઈ પ્રશંસા કરે, આત્માને શું લાભ થાય, કઈ કઈ આવે આત્મામાં. તો પછી કોઈ નિંદા કરે ત્યારે આત્મામાંથી કઈ જાતું નથી, નિંદા કરે ત્યારે. જીવને કલ્પના છે સારું ખરાબ લાગવાની, કાંઈ આત્માને જ મળતું નથી, જાતું નથી, લેવા નથી, દેવા નથી, કાંઈ વધતું નથી, ઘટતું નથી. પછી આમ તો આમ તો રક્ષોક શું કરવા કરે છે ફાલતુ. આગળની ભૂમિકામાં તપાસે મારા અસ્તિત્વમાં કાંઈ ફેર પડતો નથી, મારા જ્ઞાનમાં કોઈ ફેર પડતો નથી, મને કાંઈ લેવા દેવા નથી. જોવે તો અનુભવ ગોચર થાય એવી વાત છે, વિચારવાની વાત નથી. જોવે એમ પોતાપણું મૂકવાનો પ્રયત્ન ગંભીરતાથી સિન્સિયરલી કરવો જોઈએ, તો જ જ્ઞાનમાં નિર્મળતા આવે, તો જ હિત અહિતની બુદ્ધિ વિવેકે કામ કરે અને તો જ જ્ઞાન દશા પ્રાપ્ત થવાનો અવકાશ થાય. એકવાર જ્ઞાન દશા પ્રાપ્ત થાય તો અનંતકાળની કમાણી થાય. એક મનુષ્ય ભાવમાં અનંતકાળની કમાણી થાય, અનંત જન્મ મરણનો નાશ કરે એવું આત્મજ્ઞાનનો પ્રભાવ છે, એવું બળવાનપણું છે આત્મજ્ઞાનનું. એમ સમજીને એનો બરાબર પુરુષાર્થ કરવો જોઈએ. બરાબર પુરુષાર્થ કરવો જોઈએ એટલે પાછળ પડીને પુરુષાર્થ કરવો જોઈએ. કેમ કે આ આવેલી તક જો ગુમાવી તો ફરીને આ તક કુદરત નહીં આપે. ઉપેક્ષા કરી, અવગણ ના કરી, પ્રમાદ કર્યો, ફરીને કુદરત નહીં આપે. એ પણ નિયમ છે કુદરતનો. આગળ શું થાય છે તે ધીરજથી સાક્ષીવત જોવું શ્રેયરૂપ છે. એટલે ભવિષ્યમાં જે કાંઈ પ્રતિકૂળતા ઊભી થાય તો પણ ધીરજથી, એટલે પરિણામ બગાડ્યા વિના, સાક્ષીવત એટલે કોઈને થયું છે મને કાંઈ થયું નથી, હું તો જ્ઞાન માત્ર એનો જ્ઞાતા છો સિવાય મારે કાંઈ લેવા દેવા નથી, એવા પરિણામ રાખવા પુરુષાર્થ છે. તે શ્રેયરૂપ એટલે આત્મકલ્યાણરૂપ છે. તેમ હાલ બીજો કોઈ ભય રાખવો ઘડતો નથી અને એ પ્રતિકૂળતા ભવિષ્યમાં વધશે એવો કોઈ ભય રાખવાની જરૂર નથી. મમત્વ વિના ભય થતો નથી. ભય કોને થાય છે? મમત્વ હોય એને જ ભય થાય છે. જે ચીજનું મૂલ્ય ઘટી ગયું, દ્રષ્ટિમાંથી ગયું, એનો ભય નહીં લાગે. અથવા જ્યાં પોતાપણું નથી ત્યાં ભય નહીં લાગે. અને આવી જ સ્થિતિ એટલે પ્રતિકૂળતા કે કોઈ પણ ઉદય બહુ કાળ રહેવાની છે એમ છે જ નહીં. એ તો બધા સંયોગો અનિત્ય છે. અનુકૂળતા પ્રતિકૂળતા, દિવસ પછી રાત, રાત પછી દિવસ, દિવસ પછી રાત, આપોઆપ જ થાય છે. રોગ થાય છે ને મટે છે, તંદુરસ્તી હોય ને રોગ થાય છે, ચાલ્યા જ કરે. તેથી આત્માને કોઈ લાભ નુકસાન નથી. શાશ્વત એવા આત્માને જન્મ મરણ નથી, પછી કોનો ભય રાખવો છે? તો મરણ થાય છે તો શરીરનો વિયોગ થાય છે, જન્મ થવામાં શરીરનો સંયોગ થાય છે. પરમાણુનો જથ્થો આવે છે અને પરમાણુનો જથ્થો જાય છે. આત્મા જે ચૈતન્ય સ્વરૂપી છે એ એમને એમ ધ્રુવ રહી જાય છે. પછી ભય શો, ચિંતા છે અને વિકલ્પ શેનો? કંઈ થવાની જરૂર નથી. જો શાશ્વત એવા આત્મ સ્વરૂપને વળગી રહેવામાં આવે તો કાંઈ વાંધો નથી, અને નહીંતર બધે વિટમણા છે. એવો દુઃખના કલ્પિત દુઃખમાં એવો ઘેરાઈ જાય, એવો ઘેરાઈ જાય, અથવા એ વારંવાર એને ભય થયા કરે, કલ્પના થઈ થઈને ભય થયા, આમ થશે તો તેમ થશે તો આમ થશે તો તેમ થશે. કલ્પનાને કોઈ હદ નથી. અછત પડશે તો આપણે દબાઈ જશું તો કલ્પના તો ગમે તેમ થાય ભાઈથી. એ કલ્પના ક્યારે થાય છે? પોતાના શાશ્વત આત્મ સ્વરૂપને ભૂલી જવાથી થાય છે, અને સંયોગમાં આત્મબુદ્ધિ હોવાથી થાય છે. બાકી કાંઈ આત્માને થતું નથી એવો આત્મા અભેદ્ય પદાર્થ છે, ભેદી ન શકાય એવો અભેદ્ય પદાર્થ છે. પાણીનું તળાવ હોય કે નદી હોય કે સમુદ્ર હોય, એને કોઈ લાકડી મારે તો પાણીને શું થાય? એમ પાણી ભાંગી જાય, તૂટી જાય, કાંઈ થાય? કાંઈ ન થાય, થોડા છાંટા ઉડે, બીજું કાંઈ ન થાય. પાણીના પ્રવાહને શું થાય? કાંઈ ન થાય. આકાશમાં વાદળા થાય તો આકાશને શું થાય? અને આગ લાગી હોય તો આકાશને શું થાય? કાંઈ ન થાય. આત્માને કાંઈ થાય એવું નથી. અરૂપી ચૈતન્ય પદાર્થ ત્રણેય કાળે પોતાના અખંડ અભેદ સ્વરૂપમાં એમને એમ રહેવાવાળું તત્વ છે. અનંતવાર નિગોદમાં ગયો, અનંતવાર ગમે તે થયું, જન્મ મરણ થયા પાછો એમને એમ છે. એટલું સામર્થ્ય ને એટલી શક્તિ છે, એને સંભાળે અને એમાં પોતાના સ્વરૂપમાં જેવું સ્વરૂપ છે એવું સ્વરૂપ શ્રદ્ધામાં, વિશ્વાસમાં, જ્ઞાનમાં, અનુભવમાં લે તો ક્યાંય દુઃખ નથી, ક્યાંય ભય થાય એવું નથી, ક્યાંય દુઃખ થાય એવું નથી. પાંચસો ને 32 થયો. પછી 535 નંબરનો છે. વચ્ચે કાર્તક મહિનામાં કઈ મીટી નથી, અને પછી 535 પછી સુભાગભાઈનો પત્ર વાંચવાનું થશે. પાનું 434. તમને બે પત્તા લખ્યા છે તે પહોંચાશે. આ સોદામાં છે લખ્યા હતા ને, પછી કાર્તક સૂત્રી જે 3 દિવસ પછી ફરીને લખે છે. એક જ દિવસે 2 પત્તા લખ્યા હતા. અમે સંક્ષેપમાં લખ્યું છે, અભિન્ન ભાવે લખ્યું છે, માટે કદાપી કાંઈ તેમાં અંદેશા કરવા યોગ્ય નથી. અભિન્ન ભાવે એટલે તમારા પ્રત્યે જરાય ભિન્ન ભાવ નથી. અમે ને તમે જુદા નથી એમ કે છે. એવી રીતે જે કાંઈ લખ્યું છે એ અમે અભિન્ન ભાવ રાખીને લખ્યું છે, એટલે એમાં કોઈ શંકા કરવા જેવી નથી. તો પણ સંક્ષેપના કારણથી એટલે ટૂંકા લખાણથી ન સમજાય એવું કાંઈ બને તો પૂછવામાં અડચણ નથી. તો પૂછજો કે આમ કેમ લખ્યું છું, કંઈ સમજાણું નહીં, જરૂર પૂછજો. શ્રી કૃષ્ણ ગમે તે ગતિને પ્રાપ્ત થયા હોય પણ વિચારતા તે આત્મભાવ ઉપયોગી હતા એમ સ્પષ્ટ જણાય છે. શ્રી કૃષ્ણની ગતિ વિશે જૈન દર્શનમાં અને હિન્દુ શાસ્ત્રમાં તફાવત છે, એટલે એની ચર્ચા એ રીતે નહીં કરતા. એમનો ઉપયોગ આત્મામાં હતો એ વાત સ્પષ્ટ છે. એ જ્ઞાની પુરુષ હતા, આત્મજ્ઞ પુરુષ હતા, અને એ આત્મામાં સાવધાન હતા એ વાત સ્પષ્ટ છે.
એને એને સમજો, એને જુઓ, ગતિનો વિકલ્પ નહીં કરો, એથી તમને કોઈ ફાયદો નથી. જે શ્રી કૃષ્ણે કાંચનની દ્વારિકાનો, એટલે સોનાની દ્વારકા હતી એમને, વાસુદેવ પુરુષ હતા ને, એટલે ત્રણ ખંડના ધણી હતા. ગોકુળની અંદર બાળપણ વિતાવ્યું, યુવાન ઉંમર થઈ, એટલે દેવોએ આવીને સોનાની દ્વારકા રચી, આખી દ્વારકા સોનાની જ બનાવી એમના માટે. અને એમને વિનંતી કરી કે પધારો, આપના માટે ત્યાં બધું તૈયાર છે. હવે 16,108 રાણીઓ હોય એમને, 16,178, એના 16,108 સોનાના મહેલ, અને એક એક મહેલ પાસે એક એક સોનાનું જૈન મંદિર, દરેકને પોતપોતાનું. કોઈ જોરથી પૂજા કરે તો બીજાને કાંઈ ડિસ્ટર્બ થવાની તકલીફ નહીં. આપણે તો એક મંદિરમાં બધા જ રાડો પાડતા હોય, છતાં કોઈને કાંઈ વાંધો નથી આવતો, એટલું સારું છે. વાંધો નહીં આવવાનું કારણ બીજું હોય છે પાછું, પણ આપણે કાંઈ નહીં એની ચર્ચા, કાંઈ નહીં. આ તો એટલા પુણ્યશાળી છે એવા શ્રી કૃષ્ણને કાંચનની દ્વારકાનો 56 કોટિ યાદવે સંગ્રહિતનું, એટલું તો મોટો એમનો કુટુંબ હતો. પંચ વિષયના આકર્ષિત કારણોના યોગમાં સ્વામીપણું ભોગવું, એટલો એટલો એમને વૈભવ હતો. એટલું મોટું કુટુંબ, 56 કોટિ યાદવ કુળ, સોનાની દ્વારકા, અને 5 ઇન્દ્રિયોના વિષયો આકર્ષિત થાય એવા વિષયો બધા, કાંઈ ખામી નહીં. ખાવું, પીવું, પહેરવું, ઓઢવું, 5 ઇન્દ્રિયના વિષયમાં કોઈ ખામી ન હોય, એટલું સ્વામી પણ ભોગ્યું, એટલું પૂર્ણ ભોગ્યું. તે શ્રી કૃષ્ણે જ્યારે દેહ મૂક્યો છે, દેહ છૂટવાનો આયુષ પૂરું થાય છે, ત્યારે શી સ્થિતિ હતી તે વિચારવા યોગ્ય છે. આત્મ ઉપયોગી હતા, સ્વરૂપમાં સાવધાન થયા. જરા કુમારે બાણ માર્યું છે, સૂતા છે આમ પગ પગ ઉપર પગ ચડાવીને, અને પગની અંદર ચિહ્ન હતું, હરણ હરણની આંખ હોય ને, મહાપુરુષ હતા ને, મહાપુરુષના હાથમાં પગમાં બધી બહુ શુભ ચિહ્નો હોય છે, એવી રેખાઓ હોય છે શુભ ચિહ્નોની. મને એમ જોવા ફેર થયો કે આ કોઈ હરણીયો છે. હા, પિતામાં રોઢેલો એટલે એવું જ દેખાવ થઈ ગયો, કોઈ હરણ સૂતું છે. એમને સાંભળેલું કે આ શ્રી કૃષ્ણનું મૃત્યુ આના હાથે છે, એટલે એ પોતે દ્વારકા છોડીને જંગલમાં આવી ગયેલા. મારા હાથે હું મારું, શ્રી કૃષ્ણને મારું, બંને જ નહીં ને, મારું જ નહીં ને હું, અને છતાં કોઈ એવો એક્સિડન્ટ ભૂલથી ન થઈ જાય, એટલે પોતે દ્વારકા છોડીને જંગલમાં આવી ગયા. એને કુળના જ છે, યાદવ કુળના જ છે, કઝિન છે એના, છોડી દીધું. મારે મારા હાથે શ્રી કૃષ્ણને મારું સ્વપ્નમાંય ન બને એવો નિર્ણય એમનો. એ જરાકુમાર જંગલમાં બાણ ચલાવતા હોય છે, એમાં હરણીયું જાણીને બાણ માર્યું, પગમાંથી હોરું નીકળીને માથામાં સીધું, ફોર્સથી એટલું મારે.
આવી ગયેલો એટલે જ એને દ્વારકા છોડેલી, પણ પ્રારબ્ધ કોઈને છોડતો નથી. એમણે જ્યારે દેહ મૂક્યો ત્યારે શી સ્થિતિ હતી તે વિચારવા યોગ્ય છે. કેટલો આત્મામાં ઉપયોગ હતો, બાણ વાગ્યો એની પીડા નહોતી, ઉપયોગ આત્મામાં લઈ ગયા, એ સ્થિતિ વિચારવા જેવી છે. અને તે વિચારી આ જીવને જરૂર આકુલપણાથી મુક્ત કરવા યોગ્ય છે. તો આપણે તો શું છે, કાંઈ પ્રતિકૂળતા નથી, આકુલતા છોડવા જેવી છે. મહાપુરુષના જીવન ચરિત્રો ને એવી રીતે વિચારવા જોઈએ કે જેથી પોતાને કઈ બોધ મળે અને પોતાના પરિણામમાં સુધાર આવે. એ કથાનો યોગનો વિષય બહુ અસર કરતા હોય છે. કથાનો યોગનો વિષય બહુ અસર કરતા હોય છે. કુળનો સંવારથયો છે, આખા યાદવ કુળનો સંવાર થયો છે, દ્વારિકાનો દાહ થયો છે, સળગી ઉઠી દ્વારકા, બધા સોનાના દ્વારકા આખે રાખ થઈ ગઈ, કોલસો થઈ ગયો, બધા સોનાનો કોલસો થઈ ગયો, ઢાળ્યો ન થયો, કોલસો થઈ ગયો. એ વખતે કોઈ દેવો બચાવવાનો આવ્યા? દ્વારકા બનાવી હતી ત્યારે આવ્યા હતા, દ્વારકા સગી ત્યારે કોઈ ન આવ્યા ઉપરથી. પુણ્ય પૂરું થયું એટલે વાત પૂરી થઈ ગઈ. ખરા એમનું પુણ્ય હતું, એમનું પુણ્યનો ઉદય પૂરો થયો તો ભસ્મીભૂત મંદિરોના કોયલા થઈ ગયા, રાખ થઈ ગઈ, પ્રતિમાઓના કોયલા થઈ ગયા, રાખ થઈ ગઈ ભગવાનને, એવી દશા થાય. એ ગુરુદેવ કહેતા અહીંયા આપણે પ્રતિષ્ઠા વખતે મંડપ ફેર્યો હતો ચોથે દિવસે રાત્રે, પાંચમા દિવસની રાત્રે મા બાપ પ્રત્યે લાગણી હતી કે એને બચાવીએ એટલે રથમાં નાખીને બે ભાઈ નીકળ્યા શ્રી કૃષ્ણ અને બળદેવ. આકાશવાણી થઈ, નહીં બચાવી શકો, નહીં બચે તમારું કામ નહીં આવે. દ્વારકાના દરવાજે આવ્યા, હળપતો દરવાજો ખુલ્યો, માથે મા બાપ ગયા, ખલાસ, બે ભાઈ બેચ્યા. આવ્યું હતું એટલે જંગલમાં હેરા જાય છે, મારે પીવાના પાણીનો કુંજો નથી, કે રોંઢો કરવાનો ભાત નથી, હારે કોઈ ખાવા પીવાની વ્યવસ્થા નથી, ત્રણ ખંડના ધણી છે, કોઈ વ્યવસ્થા નથી. જંગલમાં હેરા જાય, થાકી ગયા, કોઈ વાહન નથી, તરસ્યા, તરસ લાગી તો હું બળદેવને કહે પાણી લઈ આવો, ગમે તેમ કરીને પાણી લઈ આવો, અને તરસ સહન નથી થયો એમ કરીને આરામ કરે છે. ત્યાં બાજુ બાણ વાગ્યું, બોલો. દ્વારકાથી નીકળ્યા છે, વેરાવળ પાસે આવ્યા છે. હાલતા હાલતા કેટલું હાયલા, કેટલા માઇલ હાયલા જોયું છે. ત્યાં દ્વારકા, ત્યાં વેરાવળ, પ્રભાસ પાટણ પાસે છે ધ્યાનનું સ્થળ. કુળનો સંવાર થયો છે, દ્વારિકાનો દાહ થયો છે, તે શોકે શોકવાન એકલા મનમાં ભૂમિ પર આધાર કરીને સૂતા છે. ત્યાં જરાક મારે બાણ માર્યું. ક્યાં સૂતા છે? વનમાં ભૂમિ ઉપર આધાર કરીને સૂતા છે. જેને હીરાના ઢોલિયા હોય, પલંગ હોય, એ જમીન ઉપર સૂતા છે. બોલો. ત્યાં બાણ વાગે છે. તે સમયે પણ જેને ધીરજને અવગાહી છે, પરિણામ બગડ્યા નથી. આવી નિરાધાર સ્થિતિ થઈ ગઈ ને, જેની સોનાની દ્વારકા હોય એની સંપત્તિ કેટલી હોય? ત્રણ ખંડનો ધણી એટલે હું આ હિન્દુસ્તાનની આખી દુનિયા છે એક ખંડની અંદર આવે છે. યુરોપ, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, રશિયા બધા થઈ જતું એક ખંડનો ભાગ છે. એ તો એ 250 દેશ છે, એમાં કોઈ એક જણ રાજા નથી. એવા એક ખંડ કરતા વધારે એવા ત્રણ ખંડના ધણી હતા. એની સંપત્તિ કેટલી હોય વિચારવા જેવું છે ને. અત્યારે તો દુનિયામાં પૈસાવાળાને જ અબજોપતિ હોય છે, હજી તો કંઈ નહીં એની પાસે. એને આરામ કરવા માટે કોઈ પાથરવાનું પથ્થરનું નથી, ભૂમિ ઉપર સુકા છે. બોલો. સડાટ બાણ આવીને માથામાં આવ્યું, સીધું પગમાંથી હોરું થઈને માથામાં આવ્યું. શાંત રહ્યા છે, આ જોવાની ચીજ છે, આ જોવા જેવી ચીજ આ છે. એ મહાપુરુષ હતા એ શેને લઈને હતા, કેમનું એવું જ્ઞાનબળ હતું, એવું આત્મબળ હતું એને લઈને એ મહાપુરુષ. આવી પરિસ્થિતિમાં પણ જેમણે ધીરજ, હજી તો બધો પ્રસંગ પ્રતિકૂળતાનો ચાલ્યો જ આવે છે. શું કે બુદ્ધિ સંપત્તિ ચાલી જઈ છે, આખા કુળનો સંહાર થયો છે, એકલા બચી ગયા છે, પ્રાણીઓ ફાણીઓ બધું ખતમ થઈ ગયું, હજારો દીકરાઓ છે બધા ખલાસ થઈ ગયા, દીકરાઓ દીકરીઓ બધું પ્રાણીઓ ફાણીઓ બધું બધું સળગી ઉઠ્યું છે, ભૂમિ ઉપર સૂતા છે. એ વખતે મૃત્યુ આવે છે તો એ ધીરજ છે, જેને આત્માના આધાર વિના કોઈ દિવસ એવી ધીરજ રહે નહીં, આત્માના અવલંબન વિના એવી ધીરજ રહે નહીં કોઈ દિવસ, એવી ધીરજ એમને રાખી છે. તેરમાં તીર્થંકર છે, આવતી 24મા એ તેરમાં તીર્થંકર થવાના છે. જ્ઞાન દશા આ ભાવમાંથી ચાલુ છે. એ દશા વિચારવા યોગ્ય છે અને એ રીતે કોઈ પણ પરિસ્થિતિમાં આત્માના અવલંબને ધીરજ કેવી રીતે રહે એ બોધ લેવા જેવો છે, એ બોધ લેવા જેવો છે. કઈ લખ્યું છે સુભાષભાઈ, પ્રશ્ન કોઈ ઉઠાવ્યો હશે તે ઉત્તર લખ્યો છે. ચૌદમું સાતક સુધી પાછા ભાઈ, પ્રેમ પુંજ, પુંજ એટલે જથ્થો, પ્રેમ પુંજ પરમાત્મા દેવ બોધ સ્વરૂપ શ્રી રાયચંદ્રભાઈ વિરાવજી રવજીભાઈ મુકામ મુંબઈ બંદર, શ્રી અંજારથી લિખિત, અંજાર ગયા લાગે છે. આપનો આજ્ઞાંકિત સેવક સૌભાગનું પાય લાગણું વાંચશો. આપના પત્તા પત્ર બે પહેલા આવ્યા, આ સ્વદમાસના લખેલા, તે લખાવટ ઘણે ભાગે સમજ્યો છું, આપણું લખાણ તો ઘણે ભાગે સમજાયો છે, અને તેનો જવાબ ગઈકાલે અને પરમ દિવસે લખ્યો છે. વળી સમજવા સારું આજે એક પત્તું પહોંચ્યું છે, વાંચી આનંદ થયો છે. સમજૂતી આપો છો તે ખરી જ છે, સમજૂતી આપો છો તે ખરી જ છે, કેમ કે કાર્તક સુત્રી જે લખ્યું ને, એટલે મુંબઈથી ટપાલ અંજાર બે બીજે દિવસે પહોંચી જાય છે. બોલો, અત્યારે સગવડને સાધનો આવી જાય તો 15 દિવસ લાગે. સમજૂતી આપો છો તે ખરી જ છે, અને આપ જેવાનો જેને સત્સંગ છે તે ગમે તેમ મન ફેરવી વાળી ધીરજ પકડે જ. શ્રી કૃષ્ણની ધીરજનો દ્રષ્ટાંત આપ્યો ને, તો કે આપ જેવાનો સત્સંગ થયો છે તો પછી અમારે ધીરજ જ હોય ને, અમારે શું કરવા ધીરજ ન હોય, ધીરજ રહે જ અમને. કારણ બીજા ઉપાય ન દેખે ત્યારે શું કરે, પણ કોક ટાણે તો ભભક લાવો. કારણ બીજા ઉપાય ન દેખે ત્યારે શું કરે, પણ કોક ટાણે તો ભભક લાવો. પછી મોવા પછી અમારે ક્યાં જવું છે, ભભક લાવો એટલે કાંઈક તો તમારો કાંઈક પરચો દેખાડો એમ કે છે. સમર્થ પુરુષ છો તો કોક વખત તો કાંઈક ચમત્કાર દેખાડો એમ, ભભક લાવો કઈ ભપકો. પછી હું આ પછી અમારે ક્યાં જવું છે? હું તે વિશે કઈ આપને લખતો નથી, આપની કૃપાથી ખુશીમાં છું, કાંઈ ચિંતા રાખશો ને, અને અવસર દેખો ત્યારે સંભાળ લેશો. આપણે એવું વખત લાગે ત્યારે અમારી સંભાળ લેજો, અમે તો તમારા આધારે હવે, અમને અમારે કાંઈ વાંધો નથી. પતિવ્રતાની ભક્તિ છે એ જ વિનંતી. ઠીક, બહુ પ્રેમ ભક્તિ હતી ને, અમારે તો પતિવ્રતાની ભક્તિ છે તમારા પતિવ્રત. મણીલાલનું 30 વર્ષ ઉંમરમાં મોટા છે, કેટલું ભાવથી લખે છે. મણીલાલનું પત્તું આજે આવ્યું એમાં કઈ ઉંમર ઉંમર કામ નથી કરતી. આમાં મણીલાલનું પત્તું આજે આવ્યું તે પહોંચ્યું છે, સમાચાર જાણ્યા છે. ત્રિકમજીની દુકાનથી જીવ મેળવી કોલાબાના કામમાં વાકેફ થાય તો તેને આગળ ઉપર ફાયદો છે, એને ફાયદો છે. મુંબઈમાં કોઈની દુકાન એને લગાડ્યા છે મણીભાઈને, કોલાબા ઉપર કોઈ ગુજરાતીની દુકાન છે ત્રિકમજી, એટલે જીવ મેળવીને કેવું કે મન દઈને કામ કરે. મન દઈને કામ નહીં કરતા હોય મૂળ તો, એ ઘણાને એવું હોય, કામ જ મન દઈને કરે નહીં, પણ ઠેકાણે પડે નહીં, મન દઈને કામ કરે તો એને ફાયદો છે. આજે સુરતનો તાર છે, શ્રી કારકો 200 લેવા લખે છે, એ શું હશે? તો ધીરે ધીરે લેશો, કોઈ રૂની કંઈક જાત હોય કે ગમે તેમ હોય, 200 લેવા લખે એટલે કોઈ કામ આવ્યું છે એમને, તો ધીરે ધીરે લેશો એમ કહેશો. એ જ એની હવે પછી કારતક સુદ નોમનો 538મો પત્ર છે. પછી કાલના સ્વાધ્યાયમાં લઈશું.